એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ઈવાડેવની વાર્તા તરંગિણીનું સ્વપ્ન. ઓડિયો પઠન શ્રેયા સંઘવી. તરંગિણી છાની તેની પથારીમાં રડી રહી હતી. મેં સાંભળ્યું. પહેલાં તો એમ થયું કે એને રડવા દઉં. વર્ષોથી હું એમ જ ઓશિકામાં મોં લપાવી ઉપર ગોદડી ઓઢી રડી છું. છાનું છાનું ઈર્ષ્યાથી દાહ ઉપજવાને લીધે ફેર એટલો જ હતો કે તે મારા ઘરે મને મળવા આવી હતી અને એને એમ રડવા દેવી એ ઘાતકી છે એમ લાગતું હતું. તે ઉપરાંત મને લાગ્યું કે તે ચોક્કસ મને જણાવવા માંગતી હતી કે તે દુઃખી છે અને તે એનું હૈયું મારી આગળ ઠાલવવા ઈચ્છે છે. પ્રશ્ન માત્ર એ હતો કે અમારી વચ્ચે રહેલા અંતરનો પડદો કેમ ઉપાડવો. ગર્વ અને કદાચ થોડું વેર પણ ભૂલીને કોણ પહેલ કરે. એનાથી મોટેથી ડૂસકું મુકાઈ ગયું. હું પીગળી ગઈ. ઉઠીને મેં લાઇટની સ્વિચ દાબી. જળાહળા થતા પ્રકાશમાં એણે ઝટ પાલવ મોઢે ઓઢી દીધો. આંસુ લૂંછતી એ વધુ રુદન કરી રહી. હું એની પથારીમાં બેસી ગઈ. એના ભાલે હાથ ફેરવતા મેં પૂછ્યું, મોટી બહેન શું છે, શું થાય છે, મને ના કહો. મારી બહેન નહીં. તે પથારીમાંથી બેઠી થઈ ગઈ. મારે ગળે પડગી પડી. જીવનમાં પહેલી જ વખત એનું પારાવાર અભિમાન મૂકી એ આક્રંદ કરી રહી. મેં એને ન અવરોધી એનો બરડો પંપાળતી હું મનોમન વિચારતી રહી. આમ જ તરંગિણીના ખોળામાં મારું મોણ લપાવી રડવાનું મને કેવું મન હતું. એ કેમે મારાથી ના બન્યું. કદાચ તરંગિણીએ મને એટલી નિકટ ન આવવા દીધી. બા મરી ગઈ અમને સૌને નાના મૂકીને. બાપુ વેપારના કામમાં ભાગ્યે જ ઘરની, ખાસ કરીને અમારી ભાઈ બહેનોની વાતોમાં રસ લઈ શક્યા. મોટી બહેને ઘરનો બોજો ઉપાડ્યો. વચલા ભાઈને અને નાની બહેનને તરંગિણી જે આપી શકે તે મને ન આપી શકી. કદાચ કાં તો તે આપવાની તેની ઈચ્છા નહોતી કે મારા સ્વભાવને કારણે મેળવવાની મારી શક્તિ નહોતી. મારે કબૂલ કરવું રહ્યું કે એણે સારી રીતે અમારું ઘર નિભાવ્યું. એ કારણે તો મેં એને SSCમાં પકડી પાડી. તે બિચારીના 2 વર્ષ ઘરની કાળજી લેવામાં બગડ્યા હતા. અમારી વચમાં માત્ર 2 જ વર્ષનો ફેર. એને કારણે કદ, શોખ ને જરૂરિયાતોમાં સરસાઈઝ થતા 2 જણે પરસ્પરને દૂર રાખવામાં પોતાનું શ્રેય માન્યું હોય એમ બનવા સંભવ છે. ના, મૂળ કારણ તો હતું એનું રૂપ. તે સુંદર હતી, વાતચીત કરવામાં કુશળ હતી, ઠસ્સા ભેર ચાલતી. આને કારણે એનું આકર્ષણ સૌને ગમતું. બાપુ, ભાઈ, નાની બહેન, અરે આસપાસના બંગલામાં રહેતા સુરેશ, દિનેશ વગેરેને, પડોશીઓને એની મોહિનીએ વશ કર્યા હતા. મને એમ જ લાગતું કે હું કોઈને ગમતી નહોતી. હું જન્મી જ ના હોત તો સારું થાત. જ્યારે રાત્રે પોતાના રૂમમાં તરંગિણી એના મિત્રમંડળ સાથે ટોળટપ્પા મારતી ત્યારે હું અભ્યાસમાં મન પોરવવા વ્યર્થ પ્રયત્ન કરતી કે પથારીમાં પડી રડતી. અમે 2 SSCમાં પાસ થયા ને બાપુજીએ એકાએક અમારા 2માં રસ લેવા માંડ્યો. પહેલી શિખામણ મળી કે હવે અમે મોટા થયા તો બંગલાના ભાઈઓ સાથેનો વ્યવહાર ઓછો કરી નાખવાનો. 2 માટે મૂર્ત્યા જોવાની શરૂઆત તેઓ જ્ઞાતિમાં કરી દેશે. તરંગિણીની નાદુરસ્ત તબિયત અને થોડા માર્ક્સને કારણે એને ઘર રહેવું. એણે ઘેર રહેવું. જ્યારે મારે કોલેજ ચાલુ કરવી, 2 જ્ઞાતિના છોકરાઓ સાથે પરણવાનું છે માટે સોસાયટીના છોકરાઓ સાથે બહુ સંબંધ ના કેળવાય. 2 જ્ઞાતિના છોકરાઓ સાથે પરણવાનું છે માટે સોસાયટીના છોકરાઓ સાથે બહુ સંબંધ ના કેળવાય એની કાળજી રાખવી. કોલેજમાં મારે અનિલનો પરિચય થયો. તે અમારી જ્ઞાતિનો હતો. મેં એને ઘેર આમંત્રવાનું શરૂ કર્યું. એ પ્રસંગ યાદ આવતા તરંગિણી ઉપર ક્રોધ ને પ્રેમ 2 સાથે ઉપજ્યા. કદાચ એમાં તરંગિણીનો કશોય દોષ નહીં હોય. 2 વર્ષના ઘનિષ્ઠ પરિચય પછી અનિલ કોના પ્રેમમાં પડ્યો? તરંગિણીના. એકાએક એ રાત્રે જ્યારે એણે મોટી બહેનને પરણવા માટે સમજાવવા અધરાત સુધી વિનવણી કરી, ત્યારે મારા હૃદયમાં જે હાહાકાર વર્ત્યો હતો ને જે આંસુ મેં વહેવડાવ્યા હતા, તે તો મારું મન જ જાણે છે. જીવનનું મોટામાં મોટું આશ્ચર્ય મને થયું હતું તેની બીજી સવાર. મોટી બહેને સહજ જ કહ્યું કે તેમણે અનિલને ઘસીને ના પાડી દીધી હતી અને મારે એને ઘરમાં બોલાવવાનું બંધ કરી દેવું. અણજાણે તરંગિણીએ મને કેટલું આશ્વાસન આપ્યું હતું. અનિલે મારા હૃદય પર ને મોટી બહેનને એના હૃદય પર ડામ ચાપ્યા. કેવો વિષમ પ્રણય ત્રિકોણ! સારું, હું ચમકી ઉઠી. જાણે મને ઊંઘનું જોકું આવી ગયું. તરંગિણીનું રુદન સાવ બંધ થઈ ગયું હતું. એણે વાળને સમાર્યા અને આંખો પાલવથી લૂછી. મેં બહેન પ્રત્યે કોઈ નિકટતા અનુભવી. આવું અથવા એનાથી વધારે પોતાપણું ખરા હૃદયથી મેં અનુભવ્યું હતું તે એના લગ્ન સમયે. મને ઊંડે ઊંડે વહેમ હતો કે તેનું લગ્ન જીવન અસંતોષી હતું. એના એંધાણ તો લગ્નની આગલી રાતે આજની રાતની જેમ જ એણે કરેલા છાતી ફાટ રુદનમાં દેખાતા હતા. બાપુજીના ચાર ચાર વર્ષના અમારા લગ્ન માટેના પ્રયાસનું પરિણામ હતું અમે બેઉ અપરિણીત હતા. શરૂઆતમાં બાપુજીએ તરંગિણીની ઈચ્છાને અભિપ્રાયને લક્ષમાં લીધા, પણ પછી મને એમ લાગ્યું કે તેઓ અમને ગમે તે હિસાબે પરણાવી દેવાના નિર્ણય ઉપર આવી ગયા હતા. સરુ, હું પાણી પીને આવું છું. તે રસોડા તરફ ચાલી. હું લાવી આપું બેન? ના, હું તરત જ પાછી આવું છું. ઓચિંતાનો વિચિત્ર બનાવ બન્યો. તે બનાવ, તે પ્રણય મને જોવા આવ્યો હતો એ. મારા એના જન્માક્ષર મળ્યા. એ આવ્યો, મને જોઈ પસંદ કરી. મારી ઈચ્છાનો તો સવાલ હતો જ નહીં, પણ એ મને ગમ્યો હતો. મારા સુખનો પાર નહોતો. વિવાહની વાત નક્કી થઈ, પરંતુ મોટી છોકરીના વૈવિશાળ થયા વિના નાની દીકરીના વિવાહની વાત જાહેર કેમ થઈ શકે? બે કુટુંબોએ થોભવામાં સુજનતા માની. ત્યાં તરંગિણીના જન્માક્ષર મળ્યા સંદીપ સાથે. સંદીપ પૂળવાન હતો, પૈસાદાર હતો, ડૉક્ટર થવાનો હતો. તે આવ્યો ત્યારે તરંગિણીને જોઈ. એને તે ખૂબ ગમી. બાપુએ તરંગિણીને પૂછ્યું, કેમ બેન? તરંગિણી કશું જ બોલ્યા વગર સડસડાટ સુવાના રૂમમાં ચાલી ગઈ હતી. એના એ જવાબ ઉપર બાપુજીએ બેઉના વિવાહ જાહેર કર્યા. તરંગિણી પાછી આવી. ઓહ, તે કેટલી ફક્કડ દેખાતી હતી. તેનું શરીર જોકે સુકાયું હતું, પણ તેનું મોં એવું જ નાજુક ને આકર્ષક હતું. મને છેક અડીને બેસી તે બોલી, સરુ શાંત ના બેસી રહીશ, કંઈક વાત કર, મને કશાકનો ડર સતત લાગ્યા કરે છે. શું થાય છે મોટી બહેન? નથી સમજાતું મને. ન કરી શકાય, ન કરવું જોઈએ એવું બધું જ કરવા મન તત્પર બની ઉઠે છે. તે અટકી, આવતા રુદનનો વેગને અટકાવવા માટે. સ્વસ્થ બની તેણે હળવેથી બોલવાનું શરૂ કર્યું. યાદ આવે છે મારા લગ્નની રાત? એ સમયે આ હૃદય, મન ને શરીર રડી રહ્યા હતા તેમ આજે તેઓ રૂવે છે. માત્ર હવે આંસુ સુકાઈ જવા માંડ્યા છે. પણ બેન, એમ કેમ? તારી તો બધા ઈર્ષ્યા કરે છે. તારે શું નથી? પૈસો, બંગલો, મોટર, ચાકર આયા, કહેજો શું નથી? એક એક શબ્દ પર ભાર મૂકતી એ ધીરે સાદે બોલી, મને ગમતો મારો જીવનસાથી, જેની સાથે હાથમાં હાથ મિલાવીને આ જીવનવાડીમાં હું નિશ્ચિત ભટકું, જેના હૃદયમાં હૃદય ગૂંથી હું સ્નેહથી વાર્તા કરું, જેનામાં મને સંપૂર્ણપણે લય થઈ જવાની ક્ષણે ક્ષણે પ્યાસ જાગે. હા, એ જ તરંગિણી, ઉડતી કલ્પનાઓમાં રાચતી ને અવાસ્તવિક, હું મનમાં વિચારી રહી. અચાનક એનો બાબો ઊંઘમાંથી ઝબકી રડી ઉઠ્યો. પથારીમાં બેઠા થઈ એણે રડવાનું શરૂ કર્યું. તરંગિણીએ એને છાનો રાખવા લગારે પ્રયાસ ન કર્યો. મારાથી ન રહેવાયું. હું તેને છાનો રાખવા પ્રયાસ કરવા માંડી. બેદરકાર તે બોલી, જો આ છોકરો બીજા એ જરાય મારો અંશ છે, તને નવાઈ લાગશે સુરુ. જો આવડા નાના છોકરાના ભાવા પર જાણે મોટા માણસને હોય એવા બરછટ વાળના ગુચ્છા છે. એની આંખોની આસપાસ કાળા વર્તુળ છે, ગાલમાં જાણે ઠાંસી ઠાંસીને કશું ભર્યું ના હોય. હું ત્રાસી ઉઠી. મને ઉઠીને ત્યાંથી ભાગી જવાનું મન થઈ આવ્યું. શું બોલે છે તેનું ભાન છે તને? પૂરેપૂરું સુરુ, મહેરબાની કરીને મને બોલવા દે. હવે તો નથી સહેવાતું. તું ને હું બે જ છીએ અહીં, ઠાલવા દે મને. અમે ચૂપ બેઠા. એકાએક શાંતિ તોડીએ બોલી, પૈસો, બંગલો, ચાકર, અરે બધું જ જોઈએ છે તારે, ને મને આપવો છે તારો પ્રણય. છી બહેન, તારું મગજ! મને એણે ન તો વાક્ય પૂરું કરવા દીધું કે ન મને ગુસ્સે થવા દીધી. મારા ખોળામાં પડતું મૂકીને ફરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. રડતા રડતા જ એ બોલી, હું મારા પોતાનાથી ત્રાસી ઉઠું છું. મારા હૃદયમાં, હા હું તને કહીશ જ, ભલે તું મને ધિક્કારે. કદાચ આમ વાત કરવાથી અંદર રહેલો ભાર ઓછો થશે. મને ભયંકર તિરસ્કાર પેદા થયો છે સૌના તરફ, તેમાંય એમના આખા કુટુંબ તરફ તો ખાસ. સારું છે કે આયા આખો દિવસ આને રાખે છે, પણ એ દુશ્મન છે. મારા વિના એને ચેન નથી પડતું. જાણે મારી પાછળ એમણે ડિટેક્ટિવ ના મૂક્યો હોય. પરણ્યા પછી તરંગિણીએ કોઈ પણ સંજોગોમાં સંદીપને એના નામથી ઉદ્દેશ્યો નથી. હંમેશા ત્રીજા પુરુષમાં જ એ એમણે એમ એણે સંબોધન કર્યું છે. જાણે સંદીપ સાથે કોઈ સંપર્ક ના ધરાવતી હોય તેમ, જાણે તે એનાથી દૂર દૂર રહેવા માંગતી ના હોય તેમ. તરંગિણીનું આ આંતરજીવન મારી કલ્પના બહારનું હતું. કોઈ આમ વિચારી શકે તેનો મને ખ્યાલ આવવો પણ મુશ્કેલ હતો. ચાલ સૂઈ જઈએ, એમ કહેવા ઉઠતી વૃત્તિને મેં મહાપરાણે દબાવી. મને કશી સમજ નહોતી પડતી. એ બોલીએ ગઈ. મન એવું વિકૃત બની ગયું છે કે ના પૂછો ને વાત. ત્યાં વચ્ચે એનો બાબો ફરીથી જાગી ઉઠ્યો. એની સોડમાં લપાવા આવતા બાબાને ધોલ મારી એના તરફ વિચિત્ર રીતે તે જોઈ રહી. એના બાબાના મુખને આંચકા સાથે મારી બાજુ ફેરવીને તે બોલી, જો આ ગાલ, જો આ કોડિયા જેવું કપાળ, જો આ બરછટ રૂવાટી. સરું, ખબર છે તને, એમના કાન પર આટલી નાની ઉંમરમાં વાળ ઉગે છે. પહેલી રાતથી ગઈ રાત સુધી મારો એ જ અનુભવ. જ્યારે એ મારી પથારીમાં આવે છે ત્યારે તરત જ સમસ્ત શરીર ને પ્રાણ જળ જેવા બની જાય છે. એમને સંદેહ ના આવે માટે હું શાણી પત્નીનો ભાગ બરાબર ભજવું છું. પણ જ્યારે એ મોં મારા ઉપર સવાર થતું છે, નજીક આવે છે, ત્યારે એ મોં પેલા કાળા તીણા બરછટ વાળ, તીણી કાપેલી મૂછોના, કાનના અને ગાલ ઉપરના વાળ મારા મોંમાં એવા ભોંકાય છે કે મારું શરીર સાવ શીત બની જાય છે. પછી મોં બીજી બાજુ ફેરવી એ ઝટપટ બોલી ગઈ, ભયંકર શરમ આવે છે તોય તને કહું છું. તું પૂછશે કે દેહ એનો ધર્મ ભૂલે? શું મને એમાંનું કશું જ નહીં ગમતું હોય? ના, મનથી એમાંનું કશું ગમતું નથી. તેથી જ હું આવી શીત બની જઈ શકું છું. પણ હું કુદરતી રીતે શીત નથી. મારી વાંચના જાગે છે ત્યારે પુરુષના સ્પર્શ વિના જ મારા સમસ્ત દેહમાંથી સ્ત્રાવ થવા માંડે છે. તું નહીં માને, કોઈ ગાયકનો ભારે અવાજ, એક્ટરના ફોટાનું દર્શન, કોઈ આગંતુક યુવાનનો સુંદર મોં, આ બધાએ કે એમાંનું એક મારા દેહમાં ઝણઝણાટી ઉપજાવવા માટે બસ થઈ પડે છે. એવે સમયે તે બધા 24 કલાક મારી સાથે હોય છે, ખાસ કરીને રાત્રે. એણે એનું મોં મારી બાજુ ફેરવ્યું. એ આંખોનો ચળવળાટ મારાથી ન સમજાયો કે ન તો સહાયો. ત્યાં એની નજર એના બાબા પર પડી. એ ગાંડાની જેમ બબડી, અને આને જો, બે ડોળ પીળો પાત છોકરો, કેવડોક છોકરો ને પ્રૌઢ જેવા એના બરછટ ભાવા. હું નિર્વાક બની ગઈ. હું ચોંકી ઉઠી. જાણે કોઈ દુઃસહ શમણામાંથી એ જાગી ઉઠી હોય એમ એને લાગ્યું. સંદીપ ને એના વાળ, એનો બાબો ને એના ભાવા, તરંગિણીની આ કલ્પનાઓ બધું જ મારા માટે કદાપી ન ઉકલે એવા કોયડા સમૂહ હતું. કેમેય મને પ્રણયના કાને વાળ હતા કે નહીં તે યાદ ન આવ્યું. મારે પ્રણયની સોડમાં લપાવવું હતું. ઓ નહીં, નહીં, છો છો! હું સફાળી જાગી ગઈ. મોટી બહેનનો જ એ સાદ હતો. મેં ઝપ દઈને લાઇટ કરી. પથારીમાં બેઠી તરંગિણી અદ્રષ્ટમાં જોઈ રહી હતી. મોટી બહેન, હું ક્યાં છું? આપણે ફરવા ગયા હતા ને? ફરવા? તું મારે બંગલે છે વિલે પાર્લેમાં. ઓ એમ, તો એ સાચું નહીં હોય. હવે મને શાંતિ વળી. હું સમજી એને દુઃસ્વપ્ન આવ્યું હતું. એ સહજ સહજ વારે કંપી ઉઠતી હતી. એ ચીડથી બોલી, દુષ્ટ સપનું. પછી પાછી પહેલાંની જેમ જ તે અવકાશમાં કશું ખોળી રહી. મને અનુકંપા થઈ. પાસે સરકી મેં એને બરડે હાથ ફેરવવા માંડ્યો. કેવું વિચિત્ર સ્વપ્ન! ઓહ, ભયંકર, ભયંકર! પણ આમ લાગતું હતું કે ચારે બાજુ ગાઢ જંગલ હતું, પણ એમાં હતો નાનો સરખો સુંદર બાગ. એ બાગની અંદર આપણે બે ચરતા હતા. આપણા બેઉના શરીર કમર સુધી સોનેરી હરણ જેવા, કમરથી નીચેના ભાગ હતા મનુષ્ય જેવા. નવાઈની વાત એ હતી કે આપણામાંથી એકેને એમ ચરવામાં કશુંય અજુકતું નહોતું લાગતું. વારે વારે મને પ્રશ્ન થતો કે અડધા પ્રાણીને અડધા મનુષ્ય હોવા છતાં ચાલવામાં કે ખાવામાં કેમ કશી મુશ્કેલી પડતી નથી. તે અરસામાં પ્રણયે પાસેની ઝાડીમાંથી પ્રવેશ કર્યો. એનું અડધું શરીર વાઘનું અને અડધું મનુષ્યનું, બરાબર આપણા જેવું. આશ્ચર્ય એ હતું કે હરણના મોંવાળી તું ને વાઘના મોંવાળો પ્રણય બેઉને ઓળખવામાં લગારે મુશ્કેલી લાગતી નહોતી. એણે તારી પાસે સરીને નાના કુરકુરિયાની જેમ ગેલ કરીને રમવા માંડ્યું. તને એની લગારે બીક ન લાગી. ઉલટાની અહીં તહીં ઠેકતી તુંય એની સાથે ખેલવા લાગી. ઓચિંતાની ગાત્રો ઢીલા કરી નાખે એવી ત્રાડ પાડી એક કાળો સિંહ ત્યાં ધસી આવ્યો. મેં એને તરત ઓળખી કાઢ્યો. તે સંદીપ હતો. તેનું તો આખું શરીર પ્રાણીનું હતું. એ મારી નજીક આવ્યો. હું દોડી જવા પ્રયત્ન કરવા લાગી, પણ જાણે પગ ત્યાં ખોડાઈ ગયા. માંડ એક પગ ઉપડ્યો કે છંછેડાઈ એણે મારા ઉપર તરાપ મારી. મને નીચે પાડીને છાતી ઉપર ચડી બેઠો. બાપ રે, એની મોટી મૂછો ને પેલા હાલતા કાન! હું તો અવાક ને અક્કડ થઈ ગઈ. મહા મહેનતે મેં છૂટવા પ્રયાસ કર્યો. એક ક્ષણ માત્રમાં એણે હુંકાર કરી એના તીણા દાંત ને નહોર મારા કમરના નીચલા ભાગમાં ખોસી દીધા. મારાથી દુઃખની ચીસ નખાઈ ગઈ. હું જાગી ગઈ. અમે સ્વસ્થ થઈએ એ પહેલાં કોઈએ બારણું ઠોક્યું. અમે બેઉ ઉછળી ઉઠ્યા. ગાભરી બનીને મેં પૂછ્યું, કોણ? બીજું કોણ હોય, મારો પ્રણય! હું બારણું ઉગાડવા દોડી. જ્યારે થોડી વાર પછી પ્રણયને હું સુવાના રૂમમાં પ્રવેશ્યા, ત્યારે તરંગિણી પાથે મોડે ઓળી ઘસઘસાટ ઊંઘવાનો ડોળ કરતી ઊંડા શ્વાસ લઈ રહી હતી.